જાતઃ કાક ઉલૂક બક પગલો પણ એનો કપટ ભાવ એના માટે પ્રસિદ્ધ છે. મન મેલા તન ઉજરા ઉસે તો કાગા ભલા તન મન એક જ રંગ. તો કવિએ કાગડાને ને બગલાને સરખામણી કરી. કાગડો તો કારો છે ને એ કર્કશ બોલવાનો જ છે, પણ સફેદ બગલો પણ છેતરે છે એ તો વધારે ખરાબ. તો કાક ઓલુક બક, કાગડો, ઘુવડ અને બગલો આ ત્રણેયના જેવો છે વિધાતા. અપશુકન્યાળ, કાળો અને છેતરનારો પણ. એટલે જાતઃ કાક ઉલૂક બસ બકની એમની જેમ
માણસ સકૃત કરા.
અને એ બધા એ ભલે એક સરોવર એક તળાવના કિનારે આ બધાએ વસતા હોય અને મેલા હોય, પણ એક હંસ એક રાજહંસ મરાલ હોય તો ખરું ને, એમ ભગવાનના સાનિધ્યની અંદર એક ભરતજી તો છે ને. તુલસીજી ઉપમાની અંદર એટલા બધા આગળ વધી ગયેલા છે કે સાહિત્યિક દ્રષ્ટિએ જોઈએ તો એમની ઉપમા અજોડ બે નમૂન મળશે. અહીંયા આગાડી તુલસીજીએ જે રીતે વિધાતાની સાથે કામ લીધું છે કવિ તરીકે, એ જોતા આ પ્રસંગ અને એના માટે સબ કરતુતી આ ભયંકર કરાલ સામાન્ય આ કરતૂત નથી, બહુ મોટું ભયંકર કરતૂત છે કે જેને સહન ન થઈ શકે. અને આ બધાને માટે સુની સસોચ કહે દેવી સુમિત્રા, આ જે કઈ પરિસ્થિતિ છે એ ચિંતાજનક છે. અને ખૂબ વિચારીને સુમિત્રાજી કઈક બોલે છે. સુનૈનાજીએ તો વાત કરી કે વિધાતા આવો છે, પણ એમાં ક્યાંક તો ભલે ઘણા બધા કાંકરા હોય એમાં થોડા ઘઉં તો બે ચાર દાણા તો મળે. ઘણા ઘઉંમાં કાંકરા ક્યાંક હોય, પણ કાઢી નાખેલા કચરાની અંદર કાંકરાની અંદરથી પાછા દાણા વીણવાની ઈચ્છા થાય કે લાવો ના કાંકરામાંથી દાણા વીણી લઈએ. ભલે આજે કિંમત નથી, પણ જયારે ખેતી કરતા ને પરસેવો પડતો ને ઘરમાં અનાજ સાફ કરતા હોય ને ખબર છે દાણા વીણી લે. કઈક વેરાયા હોય, દાળ વેરાઈ હોય, તેને એક એક દાણો વીણી લઈને ભેગો કરી લે. તો આટલા બધા વિધાતાના કુકર્મ છે ભયંકર, પણ એની અંદર મરાલ નામનો એક હંસ સરોવરની અંદર કાગડા બગલા બધાએ પાણી પીતા હોય, પણ કોક હંસ તો આવે. મારા શ્રી એક બહુ સરસ વાત કહેતા, એક રાજસ્થાનની અંદર કોઈ પણ વ્યક્તિના ઘરમાં સંપન્નતા વધારે આવે ને તે ઘર આંગણે ક્ષેત્ર ખોલે અન્નક્ષેત્ર, અને નિયમ રાખ્યો હોય કે પાંચ અતિથિ અભ્યાગત આવે ને એ જમે ત્યાર પછી અમારે જમવું. તો એમાં ક્યારેક ન આવે તો ઉપવાસ એ થાય કરવો પડે આ નિયમને. એક મોટો શેઠિયો આ પ્રમાણે ક્ષેત્ર લઈને બેસે, જે આવે એને પોતાના હાથે આપે પાછો ટેબલ પર બેસીને, અને પછી કઈક બોલી જાય પેલા અભ્યાગત બેઠા ધર્મદે બંધ કરકે ના કહેવાના શબ્દો ગાળો ભાંડી જાય. એટલે પેલા શેઠ ના નોકરો એ કે શેઠ આ જુઓ ને કોડી નો નહી ભિક્ષુક છે અને તમને ગાળો કઈ નહી બોલીશ નહી ભલે ભલે બોલી જતો. એક દિવસ એવું થયું કે એક માથાનો ફરેલો ભિક્ષુક આવ્યો, હાથમાં ભિક્ષા લીધી ખરી, રોટી એની પર દાળ શાક મૂક્યું અને પછી પેલા શેઠિયાની હામું થોડી વાર જોઈ અને બધું જ ઉપર નાખ્યું મોઢા ઉપર ને કપડા બગડ્યા. એટલે એના નોકરો બગડ્યા કે આ ભિક્ષુક ભિખારી અને આવો સજ્જન જેવો અમારો શેઠ બધાને પ્રેમથી જમાડે છે. એની સામે દોડ્યા પકડવામાં, પકડ્યો ને તો કે છોડી દો એને, કશું જ ના કર, મારશો નહી. પછી પેલા નોકરો કે શેઠ તમે આ અમે અમને કહો અમે કરી દઈશું, આ લોકોને તમે શા માટે આવા લોકોને. એટલે શેઠ બહુ સરસ બોલ્યા તુલસીદાસજીની માફક કે કાક ઉલુક બક ભાઈ, અન્ન ક્ષેત્રને આંગણે એક સરોવરના કિનારે ભલે બગડા બગલા છે, કાગડા છે, ઘુવડ છે, પાણી પી જાય, પીવાના જ છે, પણ કોક દાડો કોક તો હંસ, રાજહંસ, પરમહંસ તો આવશે ને. બસ એ એક પરમહંસ આવીને ભિક્ષા લઈ જશે ને તો આપણું જીવન આપણું અક્ષેત્ર કૃતાર્થ બની જશે. એમ અહિયાં તુલસીજી પણ માનસ હંસ મરાલ એમ કહ્યું. માન સરોવર ની અંદર સુકૃત સત્કર્મ સ્વરૂપ, કોક થોડુંક તો સત્કર્મ થશે જ ને. આખી જિંદગીમાં કઈક કામ કરતા હોય, કઈક ખોટા કામ કરતા હોય, પણ એક સારું કાર્ય થઈ ગયું હોય તો પણ ખૂબ. રાજાએ એનું મૃત્યુ થયા પછી એને લઈ ગયા કે ભાઈ એને કયા કર્મ વધારે કર્યા છે અને કયા ઓછા છે, ઓછા હોય તે પહેલા ભોગવાવી દો. જોયું કોઈ સત્કર્મ તો કર્યું નથી, પણ હા એક સત્કર્મ કર્યું. શિકાર કરતા કરતા પાછો આવતો હતો ત્યારે એક માણસ બહુ તરસ્યો હતો, બહુ તરસ્યો હતો, એને પોતાના ઘોડા ઉપરથી ઉતરીને એને પાણી પાયું હતું. તો કે પુણ્યકર્મ થોડું છે ને, એને જલદાન કર્યું હતું, એને સ્વર્ગ પહેલા સુખ ભોગવાવી લો. રાજાની ચેતના સમજી ગઈ કે એક પાણી પાલો પાયાની અંદર જો આટલું પુણ્ય મળતું હોય મને સ્વર્ગ આપે છે ત્યારે લાવને સ્વર્ગનું દાન કરી દઉં. બે ઘડી પૂરી થઈ પછી પેલા કે હુકમ કર્યો કે એને લઈ જાઓ નરક. ક્યાં નરકમાં લઈ જાઓ છો, આખા સ્વર્ગનું દાન કર્યું છે, હવે તો સ્વર્ગમાં જ, સ્વર્ગથી બહાર નહીં જાય. એટલે થોડુંક સત્કર્મ. સુકૃત માનસ મરાલ, સત્કર્માના એક નાના સરોવરની અંદર એક નાનું સરખું સત્કર્મ કે હંસ પરમહંસ આવીને બેસી જશે ને, કે જેમ એક પરમહંસ આવીને જો ભિક્ષા લઈ જશે ને તો પણ આપણે કૃતાર્થ થઈ જશે. એક સાચો સંત. અહિયાં તુલસીજીએ પણ ખૂબ જ ભાવપૂર્વક વ્યક્ત કરતા કહ્યું કે આજે ક્યાંક સત્કર્મ તો ઓછા જ હોય, એકાદ સત્કર્મ અને એકાદ સત્કર્મ વડે પણ આપણું જીવન શોભશે. એવા ભાવથી કહ્યું કે આ વિધાતા ની વક્રતા ભલે ભયંકર રહી પણ આપણે ભરતજીને પામ્યા છે, ભરતજી દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે, આ બહુ મોટું છે, આપણા માટે સત્કૃત્ય છે. સુની સસોજ કહે પણ તે છતાંય ચિંતાનો પ્રશ્ન તો છે જ, નિર્ણયની ઘડી છે આ છેલ્લી. જનક સમાજ આવ્યા પછીથી ફરી 4-5 દિવસ નીકળી ગયા, પણ હવે નિર્ણય લઈને શું કરવાનું અને બધાને ખબર છે કે પાછા જવું પડશે, ભગવાન એક વચની છે, જેના એક વચન, એક બાણ, એક પત્ની, એના માટે રામ ખૂબ જ જાગૃત છે અને જાહેર છે. એટલે સુમિત્રાજી પણ ચિંતા સહિત કઈક કહેવાની તૈયારી કરે છે. બીજી ગતિ બડી વિપતિ વિપરીત વિચિત્રતા છે. આ વિપરીત વિચિત્રતા જુઓ તો ખરા, આ વિધાતાની ગતિ કેવી છે? આવી વિચિત્રતા ક્યાંય જોઈ છે ખરી? થાળી પીરસાયેલી હોય, જમવા બેઠા હોય, કોળીઓ હાથમાં લીધો છે, મોડા સુધી ગયા પછીથી એક કઈક એમ થાય અને જોઠવાઈ જાય તો કેવું થાય? ભૂખ પણ લાગેલી હોય. બધાને ભગવાનની ભૂખ છે કે મારા ભગવાનની સાથે અમે રહીએ. જો વનમાં, જો અયોધ્યા પાછા ના આવે તો વનમાં રહેવાની તૈયારી. પણ વિધાતાની વિચિત્રતા કેવી છે? પીરસાયેલો કોળીઓ તમે ખાઈ શકો નહીં, ક્યાં તો નફરતથી, ક્યાં તો ગુસ્સાથી, ક્યાં તો કોઈક ને કોઈક એવી પરિસ્થિતિથી તમે ઉભા થઈ જાઓ. કઈક હાથ એ થઈ ગયો ને કોળીઓ મોડા સુધી ગયેલો, ક્યાંક વિખેરી જાય. તો આ વિધાતાની વિચિત્રતા સુમિત્રાજીએ વ્યક્ત કરી છે. કાલ લક્ષ્મણજી સાથે છે અને એમને પણ સુમિત્રાજીને બંને દીકરા માટે છે કે આ વિચિત્રતાને અમારે ક્યાં સુધી સહન કરી લેવી. અને વિધાતાને પણ કહ્યો ચિંતાજનક અને એની સાથે અત્યંત વિપરીત માણસ કહી નાખ્યો, વિપરીત દેવ કહી નાખ્યો કે એને જરાય કોઈને દુખવવાની કે દુભવવાની જરાય મનમાં દયા નથી આવતી. હું આટલી આટલી હદે દુખી કરી રહ્યો છું. જો સુરજી પાલઈ હરઈ, જે સર્જન કરીને અને ફરી પાછું ખેંચી લઈને હરઈ બહોરી મોટા ભાગનું એનું લઈ લે, આપે અને પાછું લઈ લે. આવી સ્થિતિમાં બાલકેલી જુઓ છો ને, છોકરા કેવું તોફાન કરે છે. આપી દે, લઈ લે, લઈ લે, આપી દે. બાલકેલી, બાળકના તોફાન, જેને કહેવાય કે બાળકની બાલિશતા, નિર્દોષતાની વચ્ચે. પણ આ વિધાતા કેવો ક્રૂર છે કે આપણા હાથમાં ભગવાન આપી અને પાછા ઝૂંટવી લઈ રહ્યો છે.